एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 156 दोस्ती लेखक डेमन रनियन 1884 में जन्मी 1946 में कैंसर थी मरण पामेलो अमेरिका नो जानीतो पत्रकार डेमन रनियन कवि थता थता रही जाए सफळ पत्रकार थयो, पण इने खबर हती के आजनू वर्तमान ए आवतीकालनी पस्ती छे। तेथी ए पत्रकार तरीके किस्साओ प्रसंगों ने अहेवालो लखता लखता पोताने कोई वधु टकाव अने मजबूत माध्यम में ढाळवाने सारो वार्ताकार बनी गयो। पत्रकार अने वार्ताकार जो बन्ने निस्बत एक थाय तो केवुं रूडुं परिणाम आवे એનો ડેમન રનિયન એક યાદગાર નમૂનો છે। ચેખવ, મોપાસા, તુર્ગનેવ કે ઓ હેનરી જેવો નહીં, તેમ છતાં એ પોતાની રીતનો અનોખો અમેરિકન વાર્તાકાર છે। અનોખો એટલા માટે કે અમેરિકાના ન્યુયોર્ક શહેરના બ્રોડવે વિસ્તારનો એ જીવ હતો। બ્રોડવે વિસ્તારમાં થિયેટરોનો અડ્ડો તો હતો જ, પણ કહેવાતા શિષ્ટ સમાજથી દૂર વસ્તી એક જુદી જ અંધારી દુનિયાના મફલિસોનો પણ એ અડ્ડો ગણાતો। જાત જાતના અને ભાત ભાતના અહીંના મફલિસો વાત વાતમાં મારામારી અને મુક્કાબાજી પર ઉતરી આવે, પણ એમની દુનિયાના રીત રિવાજો અને નીતિ નિયમો નિરાળા હતા। એમની ઈમાનદારી અને એમની ખેલદિલી નોખી હતી। એમના લેખાજોખા શિષ્ટ સમાજના લેખાજોખાથી જુદા હતા। ડેમન 8 વર્ષની ઉંમરે માતાને ગુમાવ્યા બાદ આ દુનિયાની નજીક પહોંચી ગયો હતો। ગરીબો વચ્ચે ગુમવાનું, જુગારના અડ્ડાઓમાં રખડવાનું, ખૂની ટોળીઓ સાથે સંબંધો રાખવાનું, ચોરો અને ઠગો સાથે ગરોબો કેળવવાનું એને માટે સહજ હતું। અને પછી તો ખબરપત્રી બનીને આ અડ્ડાઓના સમાચાર એકઠા કરવાનું સાહસભર્યું કામ પણ એટલે જ આરંભાયું। આથી આ અલાયદી સૃષ્ટિના બરછટ જીવનની એને રજેરજની માહિતી રહેતી હતી। રેસો ખૂનોના આ ખટલાઓનો અહેવાલ એ હુબહુ આપતો હતો। ડેમન રનિયનને પત્રકાર હોવાનો ગર્વ હતો। એ કહેતો, રાજા થવા કરતાં તો હું પત્રકાર થવાનું વધારે પસંદ કરું છું। કદાચ પત્રકારની આ લગનને કારણે એણે અંધારી આલમની તળપદી અને બળકટ ભાષાને બરાબરની પચાવેલી। વાર્તાકાર તરીકે આ જ ભાષાને ડેમન રનિયને ખપમાં લીધી। બ્રોડવેના માણસોને એણે પાત્રમાં પલટ્યા। અખબારી પ્રસંગોને વાર્તાયોગ્ય ઘડ્યા અને હું રૂપે ઘણી ખરી વાર્તાઓમાં એણે સાક્ષી તરીકે ઠેર ઠેર હાજરી આપી। ડેમનની આગવી પદ્ધતિ, આગવી વાર્તા પદ્ધતિ સાહિત્ય જગતને એટલી બધી માફક આવી કે સાહિત્યમાં એને રનિયનિઝમ તરીકે ખાસ જુદી ઓળખવામાં આવી। એની ઘણી વાર્તાઓ પરથી ફિલ્મો પણ બની હતી। આવા અલગારી વાર્તાકાર પર આપણા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકાર ચંદ્રવદન મહેતાની નજર ઠરી। એમને થયું કે ન્યુયોર્ક બ્રોડવે ઉપર ફરતા અવળી ખોપરીના અસંખ્ય દાગીનાઓ જે ડેમન રનિયનની વાર્તાઓમાં પાત્રો રૂપે દાખલ થયા છે એનો પરિચય ગુજરાતની પ્રજાને કરાવું। ચંદ્રવદન મહેતા જેવા ગદ્યની નોખી શૈલી ધરાવનારને ડેમન રનિયનની નોખી શૈલીનું આકર્ષણ થાય તે સ્વાભાવિક હતું। ચંદ્રવદન મહેતાએ 12 જેટલી ડેમન રનિયનની વાર્તાઓને ગુજરાતીમાં અવતારી હતી, પણ આજ દિન સુધી તે પ્રગટ થઈ નહોતી। ગુજરાતી સાહિત્ય અકાદમીએ 1 દિવસની મહારાણી શીર્ષક હેઠળ એને પ્રકાશિત કરી છે। એમાં મૂળના અમેરિકન લેખકની રસળતી શૈલીનું ચંદ્રવદને પોતાની વિલક્ષણ શૈલીમાં પ્રતિબિંબ પાડ્યું છે। સંગ્રહનું નામ જેના પરથી પડ્યું એ 1 દિવસની મહારાણી વાર્તામાં બ્રોડવેની રખડુ સ્ત્રીની પોતાની બહેનને ત્યાં સ્પેન મોકલી આપેલી દીકરી 19 વર્ષે પાછી ફરી રહી છે અને દીકરી પોતાની સાથે પોતાના પ્રેમી અને પ્રેમીના ઉમરાવ માતા પિતાને સાથે લાવી રહી છે, ત્યારે બ્રોડવેના માણસો એક દિવસની મહારાણી બનતી રખડુ સ્ત્રીનો એ બધા પર પ્રભાવ પાડવા જે ત્રાગડો રચે છે એ રસપ્રદ છે. અહીં આપણે દોસ્તી વાર્તામાં ચીલાચાલુ પ્રણય ત્રિકોણની સામગ્રી, પત્રકારની અહેવાલ શૈલીએ અને માનવીય ઉષ્માને કારણે કઈ રીતે વાર્તાને ઉચિત બનાવે છે તે જોવાની મજા પડે એવું છે. દોસ્તીમાં મુખ્ય બે પાત્રો છે, બંને દોસ્ત છે. એક છે બેની આંધળો અને બીજો છે એડ ઠીંગણો. બેની આંધળો છે પણ એડની આંખે બધું જુએ છે. જ્યાં જાય ત્યાં તેઓ સાથે રહે છે. એડનું કુટુંબ કારખાનાનું માલિક છે, પણ એડ મોટો ઓર્ડર લાવી આપી કારખાનાની સીધી જ જવાબદારીમાંથી મુક્ત રહે છે અને બેનીને સંગાથ આપે છે. ઘોડદોડ શાસ્ત્રમાં બંને પારંગત છે. ઘોડદોડની રેસ સંબંધ બંનેમાં ઝઘડા ઝઘડી, ચર્ચા, ચીપીટીને દલીલોની પટ્ટાબાજી ખેલાય છે, પણ એની તેઓ બંને મજા લે છે. આંધળો બેની એડને સહારે બુદ્ધિપૂર્વક બાજી જીતતો હોય છે. પાના રમવામાં પણ એડને સહારે રમતા બેનીને કોઈ છેતરી શકે તેમ નથી. બંનેનો પરિચય આપી વાર્તાકાર પત્રકારની અદાથી કહે છે, હવે આપણે મૂળ વાર્તાનો દોર પકડી લઈએ. એકવાર કોઈના તરફથી ભેટ મળેલી થિયેટરની ટિકિટોમાં બંને નાટક જોવા જાય છે અને ત્યાં બંનેના નાટક વિશેના નિખાલસ અભિપ્રાયથી ટંટો ઊભો થાય છે. એમાં મેરી માર્બલનું પાત્ર દાખલ થાય છે. બંનેનો પક્ષ લઈ મેરી માર્બલ સ્પષ્ટ કરે છે કે નાટક કચરો છે અને અભિનય નમાલો છે. બંનેના જીવનમાં મેરી માર્બલ આવે છે, તે સાથે બંનેના સંબંધમાં અંદરથી ફરક પડે છે. છેવટે એક દિવસ દરિયાકાંઠે ફરવા જાય છે અને ત્યાં એ ફરક પ્રગટ થાય છે. હોબોકોનથી ફેરીમાં પાછા ફરતી વખતે ખોટો અણસાર આપી એડ બેનીને પાણીમાં ડૂબાડી દેવા પ્રયત્ન કરે છે, પણ છેલ્લી પળે એનું મન ભરાઈ આવતા એ બેનીને ઉગારી લે છે. એટલું જ નહીં પણ કબૂલાત પણ કરે છે કે પોતે મેરી માર્બલને ચાહતો હોવાથી આ રીતે વર્તતો હતો. એડની કબૂલાત સામે બેની કહે છે કે તારે ખાતર હજી પણ મને મરવું માન્ય છે, પણ એડ કહે છે તું મારે ખાતર મરી જવા તૈયાર હો તો હું મિસ મેરી માર્બલને તું જ પરણે એ વાત સ્વીકારવા તૈયાર છું. તું જિંદગીનો ભોગ આપવા તૈયાર તો આટલો મારો ભોગ. અમે રાહ જીવ. આ મેરીને પરણું તો કદી કમારા ઘરમાં પણ તકરાર થાય, એટલે હવે તું જ એને પરણ. બેની અને મેરી પરણ્યા. અલગારી રખડું જીવન ગાળતા પાત્રોમાં અહીં કોઈ સીધી સમર્પણ કે ત્યાગની વાત જોવાની જરૂર નથી. ખરી વાત એ છે કે સંબંધમાં સમજ જરૂરી છે. એવી સમજને કારણે જ એડ સમજી શક્યો કે મેરી બેનીને ચાહે છે અને પોતે જીવ હોવાથી એને સુખી નહીં કરી શકે, તો રસ્તો એક જ છે કે બેની મેરીને પરણે. સંબંધનું ઊંડાણ અહીં સમજવામાંથી ઊભું થયેલું જોવાય છે. એકબીજા પર આધાર રાખતા બે પાત્રોમાંથી એક છૂટું પડી ત્રીજા પાત્રના આધાર પર મુકાય એમાં છૂટા પડવાનું દુઃખ અને મળવાનો આનંદ એક સાથે અનુભવાય છે.